પહેલા ભક્ત છે લો, આજે નરનારાયણ દેવનૂતન મંદિર મહોત્સવનો ત્રીજો દિવસ, એના દ્વિતીય સત્રનો પ્રારંભ કરી રહ્યા છીએ. ભલા ભક્તો, આવતીકાલે નરનારાયણ દેવ નૂતન મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છે અને એના જ ઉપલક્ષ્યમાં આ નવાહ પારાયણનું આયોજન છે. ત્યારે વાલા ભક્તો, થોડી નજર આપણી આ કચ્છની સત્સંગની શરૂઆતની અંદર મૂકવી જોઈએ. કચ્છની અંદર નરનારાયણ દેવ પ્રતિષ્ઠિત થયા એનું મૂળ કારણ શું છે, એના તરફ થોડી દ્રષ્ટિ કરીએ. મહારાજના સમકાલીનમાં, એટલે કે ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી જ્યારે ઉદ્ધવ સંપ્રદાયની પ્રવૃત્તિ કરી ત્યારે મહારાવ શ્રી લખપત રાવની ભુજની અંદર સંસ્કૃત પાઠશાળા હતી. જે પાઠશાળા આજ દિવસ સુધી પણ આપણા પ્રસાદીના મંદિરથી ફૂલવાડી જતા રસ્તાની અંદર એ મકાન આવતું. આ સંસ્કૃત પાઠશાળા એની બહુ સારી નામના હતી અને એ અવસરે સૌરાષ્ટ્રની અંદર લોજમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એમાં મુક્તાનંદ સ્વામી આદિક સંતો રહેતા. રામાનંદ સ્વામીના મનમાં એમ થયું કે ધર્મના સ્થાપન માટે શાસ્ત્રનું નોલેજ જરૂરી છે અને શાસ્ત્રના જ્ઞાનને માટે સંસ્કૃત અભ્યાસ આવશ્યક છે. મારે મારા સંતોને એવા તો વિદ્વાન બનાવવા છે કે કાશીના વિદ્વાનનો પણ સામનો કરી શકે. અને રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીને સંસ્કૃત અભ્યાસ માટે ભુજ મોકલ્યા. પહેલું તો મુક્તાનંદ સ્વામીએ પણ કહ્યું કે સ્વામી, અમે આવા અજાણ્યા પ્રદેશની અંદર જઈએ, અમે કઈ રીતે ભણી શકશું? રામાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તાનંદ, સાધુને તો અજાણ્યા પ્રદેશની અંદર રહીને જ સત્સંગ કરાવવાનો છે, તમને તો માત્ર હજી વિદ્યાભ્યાસ કરવા માટે મોકલું છું. બંને સંતો ભુજની અંદર આવ્યા. ભુજની અંદર આવ્યા પછી રઘુનાથજીનું મંદિર છે, રઘુનાથવાડી કહેવાય, ત્યાં બંને સંતો રહે, ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી લાવે અને સંસ્કૃત પાઠશાળાના આચાર્ય પાસે પાઠ નક્કી કર્યા, પાઠ લેવા જાય. પણ સંતોએ તો એમ કહ્યું કે રીત જગત સે ન્યારી, અને એમાં રામાનંદ સ્વામીના સાધુ, એને તો જેમ તેમ ચાલે જ નહીં. સ્ત્રીના ભેડીસાડાથી દૂર રહેવું, પોતાના ધર્મ સાચવવા, એમાં રઘુનાથવાડીની અંદર રહેતા સાધુ સંતોની સાથે કંઈ સરખું ગોઠવાણું નહીં. એટલે આગળ જતા દ્વારકાધીશનું મંદિર આવે છે, જે આજે પણ નૂતન રમ્ય આકાર લઈ રહ્યું છે. આ દ્વારકાધીશના મંદિરની બાજુમાં ધર્મશાળા, આ ધર્મશાળાની અંદર મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી રે, ભિક્ષાવૃત્તિ કરી આવે અને સંસ્કૃતના પાઠ લે. પણ ત્યાંય જાજુ જામ્યું નહીં. આવનાર વૈરાગ્યોની સાથે કંઈક રજક થઈ અને બંને સંતો ત્યાંથી પણ નીકળી ગયા. હવે પાઠ તો બરાબર ગોઠવાઈ ગયો, ભિક્ષાવૃત્તિથી આજીવિકા પણ બરાબર ચાલે, પણ આ રહેવાની માથાકૂટ સતત રહ્યા કરે. અને એમાં એક દિવસ મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી ભિક્ષા લેવાને માટે સુંદરજીભાઈના ઘેર ગયા. સુંદરજીભાઈના માતુશ્રી રૂપાબા બહુ સદગુણી હતા. મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી હંમેશ ભિક્ષા લેવા આવે, આજે પણ ભિક્ષા લેવા આવ્યા, પણ ચહેરા ઉપર ઉદાસીનતા જોઈ. વાલા ભક્તો, સામાન્ય રીતે આપણી મનોવૃત્તિ કેવી છે એ આપણો ચહેરો કહી દે. જો સામેની વ્યક્તિને વાંચતા આવડતો હોય તો. રૂપાબાએ મુક્તાનંદ સ્વામીને જોયા અને મનમાં એમ થયું કે મારે ઘરે સાધુ ભિક્ષા લેવા આવે, દરરોજ આનંદમાં હોય, અને આજે એનો ચહેરો ચિંતાજનક લાગે છે, આનું શું કારણ? અને સહજતાથી પૂછ્યું કે મહારાજ, આજ આપ ઉદાસ દેખાવ છો, કઈ મુશ્કેલી, કઈ તકલીફ ખરી? અને મુક્તાનંદ સ્વામીએ હળવેકથી કહ્યું કે બા, કોઈ તકલીફ નથી, અમારા સાધુને વળી તકલીફ એ ક્યાંથી હોય? પણ કીધું એટલે બાએ કહ્યું કે પણ નહીં, તમને મુશ્કેલી હો તો કહો, અમારાથી કંઈક રસ્તો નીકળશે તો રસ્તો કાઢશું. અને મુક્તાનંદ સ્વામી કહ્યું કે બધું બરાબર ગોઠવાઈ ગયું છે, પણ રહેવાની તકલીફ છે. જો આપ કંઈક સગવડ કરી આપતા હો તો ભગવાન તમારા ઉપર ખૂબ રાજી થશે. અને બાના મનમાં તો એમ થયું કે સગવડ કરી આપું, પણ મનમાં વિચાર આવ્યો કે વ્યવહાર શું કહે છે. ઘરમાં દીકરા મોટા થઈ ગયા હોય, દીકરા વ્યવહાર ચલાવતા હોય, પછી કઈ પણ કરીએ તો દીકરાને પૂછીને કરીએ તો સારું. નહીતર વાલા ભક્તો, સંપ્રદાયના તો એવા દાખલા તમને જોવા મળશે એવા, કે ભગવાનની સેવામાં જો માત્ર ના કીધી હોય ને તો સગી માએ દીકરાનું મોઢું નથી જોયું. જુઓ, લાધા ઠક્કર અને હિરજી ઠક્કરની મા, હરજી ઠક્કરની મા, ત્રણ ભાઈ છે, લાધા ઠક્કર, હરજી ઠક્કર અને પ્રેમજી ઠક્કર. તળાજાની અંદર રહે છે, ગિરનારની તળેટી તળાજાની અંદર રહે, અને મહારાજે ગરમ પાણી કરવાનું પાત્ર માગ્યું, અને પ્રેમજી ઠક્કરથી માત્ર એટલું કહેવાય ગયું કે માં, મહારાજ તો એકલા સ્નાન કરે, એને માટે અવડું મોટું પાત્ર આપવાની શું જરૂર છે, એને માટે આપણે નાનું પાત્ર શોધી દીધું દેશું. અને એની માં એમ કહે કે ભગવાનની સેવામાં જે દીકરો આડો આવે ને, એ મારો આજથી દીકરો નહીં, જીવીશ ત્યાં સુધી હું તારું મોઢું નહીં જોઉં. અને સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે કે લાધા ઠક્કરની માં તળાજા ગામ છોડી દીધું, દીકરાનું મુખ જોવાનું છોડી દીધું, અને સતત ગઢપુરની અંદર નિવાસ કરીને રહ્યા. આ તો ઇતિહાસો છે. અને એમાં સુંદરજીભાઈ અને હિરજીભાઈની માં બરાબર મુક્તાનંદ સ્વામીએ માગણી મૂકી, દેવાની ઈચ્છા પણ થઈ, પણ મનમાં થયું દીકરાને પૂછીને કરાય તો સારું, અને એટલું જ કહ્યું, સંતો ચોક્કસ પ્રયત્ન કરીશ, મારા દીકરા આવશે, એમને પૂછી અને તમારી કાંઈક વ્યવસ્થા ગોઠવાવી આપીશ, ભગવાન બધું સારું કરશે. સાંજ પડી, સુંદરજીભાઈ અને હિરજીભાઈ બે ઘેર આવ્યા. જમાડતા જમાડતા હળવેકથી રૂપાબાએ કહ્યું કે બેટા, ઘરે સાધુ સંતો ભિક્ષા લેવા આવ્યા હતા તો શું, પણ એને થોડી રહેવાની સગવડ નથી થતી. જો તમે બે મારા દીકરા છો, બે થઈ અને એ બે સાધુને રહેવાની કંઈક વ્યવસ્થા કરી આપો તો મારી મનમાં એટલી ઈચ્છા છે. અને સુંદરજીભાઈ અને હિરજીભાઈએ કહ્યું કે માં, સાધુડાઓ તો દૂર એટલા સારા, કે એ જો ઘરની અંદર આવવા માંડશે ને તો સુને શું અંદર આવી જશે, એટલે સાધુની સેવા કરાય બાકી બધો વિશ્વાસ એના ઉપર ન મુકાય. માના મનમાં એમ થયું કે હશે ભગવાનની ઈચ્છા, મેં વચન તો આપ્યું છે, પણ કરતા હરતા તો ભગવાન છે ને. બીજો દિવસ સવાર થયો, અને આ બંને સંતો મોટી આશાથી કે આજ તો અમારું કંઈક ગોઠવાયું જ હશે, મોટી આશાથી સુંદરજીભાઈને ઘેર આવ્યા, ભિક્ષામ દેહી ભગવતી કરીને ઉભા રહ્યા. અને માં ભિક્ષા દેવા તો આવ્યા, પણ સુંદરજીભાઈને ને હિરજીભાઈને કે દીકરાઓ, આજ બે સાધુ હતા, ગઈકાલે જેને મારી પાસે રહેવા માટે સગવડની માગણી કરી હતી. અને એમ કહેવાય કે જે બે દીકરાઓએ આગલે દિવસે ચોખ્ખી ના પાડી દીધી હતી, એ બે દીકરાઓએ આવીને બહાર જોયું, મુક્તાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામીને જોયા, અને જોતાની સાથે હા પડી ગઈ. એને એમ થઈ ગયું કે આવા સાધુને તો આશરો આપવામાં કઈ વાંધો નહીં. અને એમ કહે કે માં, માં કાલે તો અમે ના કરી હતી, પણ આ સાધુને માટે તો ક્યાંક વ્યવસ્થા કરવી જોઈએ. આ વાણી નહોતી કહેતી, આ એનું આચરણ કહેતું હતું, આ એના સંસ્કાર કહેતા હતા. એ સંસ્કાર જોઈ ગયા અને મનમાં હા પડી ગઈ કે આવા સાધુને તો આશરો આપવામાં કોઈ દોષ નથી. પણ ક્યાં આપવો આશરો? અને હંમેશા જ્યાં સુધી આપણે મહાત્મ્ય ન સમજ્યા હોય ને ત્યાં સુધી આપીએ તો ખરા, પણ આપણે ન ગમતી વસ્તુ આપીએ. અને બંને દીકરાઓએ કહ્યું કે માં, બીજી જગ્યા તો કોઈ ખાલી નથી, પણ આપણી ભૂતવારી વંડી છે અને એની અંદર ભૂતવારો ઓરડો છે, એમાં કોઈ નથી રહેતું, એ ખાલી કરાવી લ્યો અને એ આપી દે. અને એ વખતે એ ઓરડાની પરિસ્થિતિ શું હતી? જે ઓરડાની અંદર માત્ર છાણા ભરેલા હતા અને દિવસ આથમ્યા પછી ઘરનો સભ્ય કોઈ એની અંદર પ્રવેશ ન કરે, આવો આ ઓરડો. અને એ ઓરડાને દિવસે આ રૂપાબાઈએ ખાલી કર્યો, સાફસૂફ કર્યો અને બપોર પછી સંતો એની અંદર પોતાની પૂજાની જોડીઓ લાવ્યા, પાણીથી ધોયો, સાફસૂફ કરી અને સાંજનો સમય થયો. પોતે સંધ્યા આરતી કરી, ગોડીના પદ બોલ્યા, નિત્ય નિયમ કર્યા, નિત્ય નિયમ કરી અને નાના એવા દીવડાને અંજવાડે પોતાનો પાઠ તૈયાર કરી રહ્યા છે. એ પાઠ તૈયાર થાય, આ બાજુ સુંદરજીભાઈ અને હિરજીભાઈ જ્યાં ખાટલાની અંદર લંબાવે, મનમાં એમ થયું કે ભૂલ તો મોટી થઈ ગઈ છે. આ બે સાધુને ઉતારા તો આપ્યા, પણ ભૂતિયા ઓરડાની અંદર ઉતારા આપ્યા છે, જ્યાં આપણે સંધ્યા પછી જઈ નથી શકતા, ત્યાં આ બે બિચારા સાધુ રાત રહેશે, રાત્રે ભૂત આવશે, સાધુની હાલત શું થશે? બીજું તો ઠીક, બીક લાગશે, બીજું તો ઠીક, નહીં નહીં ને કઈ જો સાધુનું થઈ ગયું તો આવતીકાલે સવારે જાહેર થશે કે સુંદરજી અને હિરજીએ બે સાધુને મરાવી નાખ્યા. આખી રાત ખાટલાની અંદર આડોટ્યા છે, નીંદર નથી આવી. આ બાજુ શું થાય છે? રાત પડી અને દરરોજના નિયમ પ્રમાણે ભૂતો આવ્યા, પ્રવેશ કર્યો. ભૂત પ્રેતોએ પ્રવેશ કર્યો, પોતાના એક પછી એક અલગ આકાર દેખાડવાની શરૂઆત કરી. પણ આ તો મુક્તાનંદ સ્વામી છે, દેવાનંદ સ્વામી છે, આપણા જેવા હોય તો ક્યારના કપડાં બદલાવા પહોંચી ગયા હોય. ઓલ્યો, એક જણો રાત્રે 3 વાગે પ્રોગ્રામ માંથી પાછો વર્યો, આમ વાળ વિખેર, અડધો નશામાં હાલ્યો જતો હતો, રસ્તામાં ચૂડલ મળી. ચૂડલ આને ચૂડલ મળી તો આ રસ્તામાં આરામથી હાલ્યો જાય. એટલે ચૂડલને એમ થયું કે મને દેખે ને ભલભલા બી જાય ને આ કેમ નથી બીતો કે. એટલે એને ઉભો રાખ્યો, એ ઉભો રે કે શું કામ છે? હું કોણ છું ખબર છે? કોણ? ચૂડલ છું. તો કે ચૂડલ હોય તો તાર ઘરે કે, મને શું વાંધો એમાં કે. અરે પણ મને જોવાથી તો ભલભલા ડરી જાય ને, તને બીક નથી લાગતી? ઓલ્યાએ કહ્યું કે તું તો ચૂડલી છે, નનકડી ચૂલડી દી કે, આવ મારે ઘરે બતાડું ચૂડલ કેવડી એ કે, તારા જેવાની બીક મને ન હોય. હવે આને કોઈની બીક હોય કે ઘરમાં ચૂડલ પડી હોય? આ બાજુ મુક્તાનંદ સ્વામી આ ભૂત પ્રેતોને જોયા, જરાય ડર નથી, તુમડામાંથી પાણીની અંજલી છાંટી અને ભૂત પ્રેતોને વાચા આવી કે અમારું આ રહેવાનું સ્થાન છે, મહારાજ તમે અહીં આવ્યા. સાધુ સંતોએ કહ્યું કે હજી કેટલા દિવસ ભટકશો તમે? આજ યોનિની અંદર ભટકવું છે કે કઈ તમારું શ્રેય કરવું છે? અને ભૂત યોનિમાં રહેલા ભૂતોએ પ્રાર્થના કરી કે મહારાજ, આજ દિવસ સુધી અમને આવું કહેવા વાળો કોઈ સાધુ નથી મળ્યો, અમારું સારું થાય એવું કરો. અને મુક્તાનંદ સ્વામી પાણી છાંટીને કહ્યું કે જાઓ બદ્રિકા આશ્રમની અંદર તપ કરજો અને ત્યાં તમારો મોક્ષ થશે. રાત્રિ તો પૂરી થઈ, હિરજીભાઈ ને સુંદરજીભાઈ જાગ્યા, પણ મનમાં એવો જ વિશ્વાસ કે હમણાં કંઈક સમાચાર આવશે, હમણાં કંઈક સમાચાર આવશે. ત્યાં સમાચાર તો ન આવ્યા, પણ સાધુ સંતો બંને જણા હમીસરોમાં સ્નાન કરી, પૂજા પાઠમાંથી પરવારી અને ભિક્ષામ દેહી ભગવતી કરીને ઉભા રહ્યા. જોતાની સાથે તો આશ્ચર્ય પામી ગયા કે આ સાધુ જીવતા. અમારા મનમાં તો એમ હતું કે કાલ સવાર થતા તો બે પૂરા થઈ જશે, એની બદલીમાં બે કેટલા ખેમ કુશળ છે. અને તુરંત પૂછી નાખ્યો, તુરંત કે મહારાજ આપણે તમને કોઈ જાતનું દુઃખ ન થયું, આવા ભૂતના ઓરડામાં મૂકવા છતાં કઈ ન થયું, આનું કારણ શું છે? અને હસતા હસતા સંતો કહે છે કે હે સુંદરજી ભાઈ, જેને હાથીના જેને સિંહના પંજાનો આશરો મળી ગયો હોય ને, એને પછી કોઈ પ્રાણીનો ડર ન હોય. કોઈ પ્રાણી એક નાની એવી બકરીને જો સિંહના પંજાનો આશ્રય મળી જાય અને એને કોઈ હિંસક પ્રાણી ન અડી શકે, તો અમને તો અનંત કોટી બ્રહ્માંડના ધણીના ચરણ મળી ગયા છે. એને કોઈ જાતનો ભય ન હોય, અને કેવો ભય ન હોય, કેવા નિર્ભય હોય છે.